नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो वज्रायाणम् मुलोये सवसाहूणम् जे स्वरूप समजा विनाम काम्यो दुख अनंत समजाव्यूते पद नमो श्री सदगुरु भगवन। अपनी चर्चा सात तत्व अने सात तत्व संबंधी जे भूल छे ए भूल नी आपणे चर्चा करी रहा छे। आपणी लास्ट टाइम जीव अने अजीव तत्व अने पछी आश्रव अने बंध तत्व आ चार तत्व संबंधी भूल जीनागमना आलोक में आपणे जोई हती। जे आपणे आ प्रकरण समझी रहा छे एटलू बधु महत्वपूर्ण प्रकरण छे के ज्या सुधी आपणा अभिप्राय में आपणी मान्यता में आपणा श्रद्धान में आपणा विश्वास में आपणी प्रतीति में आपणी रुचि में सात तत्व संबंधी सम्यक श्रद्धा नहीं थाय त्या सुधी सम्यक दर्शन नी प्राप्ति मोक्ष मार्ग नी शुरुआत अने साचा सुख नी प्राप्ति नहीं थाय। हमारा स्वामी भाई छेले छेले कहता था ने अग्रहित मिथ्यात्व छे। सात तत्व संबंधी उंदी मान्यता इज इक्वल टू अग्रहित मिथ्यात्व। अनाधिकार थी अग्रहित मिथ्यात्व चाली रह्यु छे आपणी परणती अने जेना कारणे आपणे चार गति 84 लाख योनियोमां परिभ्रमण करी रह्या छे। फूटबॉल नी जेम एक गति माथी बीजी गति मां फेंकाई रह्या छे। एनु कारण शुं छे तो के सात तत्व संबंधी आपणी ऊंधी मान्यता। जीव ने अजीव अने अजीव ने जीव मानवू न जीव तत्वनी खबर छे न अजीव तत्वनी खबर छे। बे वच्चे भेद विज्ञान ज नथी। न जीव ने जीव नु स्वरूप खबर छे न जीव ने अजीव नु स्वरूप खबर। अजीव नु स्वरूप पण नथी समझतो अने जीव नु यथार्थ स्वरूप पण नथी समझतो अने जीव अजीव ने खिचड़ी करीने एक माने छे के हूँ गोरो हूँ काळो मारो जन्म मारू मरण हूँ सुंदर हूँ कुरूप। ख्याल आवे छे हूँ धनवान हूँ गरीब हूँ स्वस्थ हूँ बीमार। आ रीते जीव अजीव तत्व संबंधी भूल चाले। ज्या सुधी जीव ने जीव अने अजीव ने अजीव नहीं माने त्या सुधी ना मान्यता खत्म नहीं था। आ मिथ्या मान्यता दूर नहीं था। भूल क्या थई रही छे तत्व में नहीं तत्व संबंधी अपनी मान्यता में भूल थई रही छे। तत्व में भूल नहीं आ आ आ माउस छे। ख्याल आवे छे तो आ माउस छे के आ पुद्गल छे। आ पुद्गल तो पुद्गल छे तो आमां शुं भूल छे। आ तो एना स्पर्श रस गंध वर्ण रूपे अने वर्तमान मा एनी आ पुद्गल नी वर्तमान मा आ पर्याय छे आ पुद्गल नी आ पर्याय छे आ पुद्गल नी आ पर्याय छे आ पुद्गल नी आ पर्याय छे। तो आ तो बधी पुद्गल नी पर्याय रूपे पुद्गल स्वयं परिणमित थई रह्यो छे। तो पुद्गल मा अजीव तत्व मा कोई भूल नथी। एवी रीतना जीव जीव चैतन्य तत्व चैतन्य स्वभावी ज्ञान दर्शन स्वभावी आत्मा जिने जीव तत्व कीधो ते जीव तत्व में शू भूल छे। जीव तत्व में कोई भूल नहीं तो ज्ञान दर्शन स्वभावी छे। ज्ञान दर्शन स्वभावी हतो अने ज्ञान दर्शन स्वभावी रहेवानो छे। तो न जीव तत्व संबंध न जीव तत्व में भूल छे न अजीव तत्व में भूल छे। जीव अजीव तत्व संबंधी આપણી માન્યતામાં ભૂલ ચાલે છે, એટલે દૂર પણ આપણે આપણી માન્યતામાંથી એ ભૂલને દૂર કરવાની છે. પહેલા ભૂલ ક્યાં ચાલે છે એ સમજે. સાત તત્વ સંબંધી આપણી માન્યતામાં ચાલતી ભૂલ, જેને શોર્ટમાં કહી દીધું સાત તત્વ સંબંધી ભૂલ, સાત તત્વની ભૂલ. તો સાત તત્વની ભૂલ એટલે સાત તત્વમાં ભૂલ નથી, સાત તત્વને સમજવામાં આપણી ભૂલ થાય છે. સુરેશ નામનો વ્યક્તિ છે, એ સુરેશ નામના વ્યક્તિમાં કોઈ ભૂલ નથી, એ સુરેશને રમેશ આપણે માનો, એ રમેશ, અરે ના ના તો સુરેશ છે, હતો તો સુરેશ. જ્યારે આપણે રમેશ માનતા હતા, આપણે બીજું કઈ માનતા હતા, ત્યારે પણ હતો તો સુરેશ જ. તો સુરેશ નામના વ્યક્તિમાં ભૂલ નથી, એ તો વ્યક્તિ તો સુરેશ જ છે. આપણે માનો રમેશ, એ રમેશ, અરે આ તો સુરેશ છે. તો એવી રીતના અહીંયા કહે છે કે સાત તત્વમાં કોઈ ભૂલ નથી, એ તો એનું સ્વરૂપ લઈને બેઠા છે. સાતેવ તત્વ પોતાનો મૌલિક સ્વભાવ ધારણ કરીને બેઠા છે અને એ સ્વભાવ ક્યારે છૂટતો નથી, કારણ કે સ્વભાવ હોય ક્યારે છૂટે નહીં અને છૂટી જાય એને સ્વભાવ કહેવાય નહીં. તત્વનો સ્વભાવ તો ક્યારે ના છૂટે, અર્થનો સ્વભાવ તો ક્યારે ના છૂટે, પદાર્થનો સ્વભાવ તો ક્યારે ના છૂટે. સાકર ગળી છે તો સાકર ગળી જ રહેવાની છે, એ ગળી હતી, ગળી છે, ગળી રહેશે. આપણે એને ગળી ના માનીએ તો આપણી સાકર સંબંધી માન્યતા ખોટી છે, એમાં સાકરમાં કોઈ દોષ નથી. એટલો બધો, ખરેખર કહું એટલો બધો ઇમ્પોર્ટન્ટ વિષય છે આ, જીનાગમનો હાર્દ છે, દ્વાદશાંગનો સાર છે, ગુરુદેવશ્રીના 9,500 પ્રવચનોનો નિચોડ છે. નિચોડ છે આ પ્રકરણ, સાત તત્વ અને સાત તત્વ સંબંધી આપણી અભિપ્રાયમાં આપણી માન્યતામાં ચાલતી ભૂલો. અને જ્યાં સુધી આ ભૂલને દૂર કરવા માટેનો આપણે તત્વ અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી આ ભૂલના મૂળિયા પણ નહીં હલે. સમજાય છે? ત્યાં સુધી શું છે કે આ ભૂલના મૂળિયા પણ નહીં હલે, મૂળિયા પણ નહીં હલે. ખ્યાલ આવે છે? ત્યાં સુધીના ભૂલના મૂળિયા પણ નથી હલવાના. એક જ મિનિટ, સમજાય છે? તો હવે અહીંયા શું કે છે જો, તો આપણે જીવ અને અજીવ, આ બેટરી ડિસ્ચાર્જ કરી જો, હવે શું કે છે, તો જીવ અને અજીવ તત્વ સંબંધી આપણે ભૂલ જોઈ. હવે આપણે આશ્રવ અને બંધ તત્વથી, આશ્રવ અને બંધ તત્વ સંબંધી ભૂલ પણ લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી. એકદમ શોર્ટમાં એની ચર્ચા કરીને આપણે આજે સંવર, નિર્જરા અને મોક્ષ આ ત્રણ તત્વ સંબંધી આપણે ભૂલ જોઈએ છે, બરાબર છે? હવે જો, આશ્રવ અને બંધમાં લાસ્ટ ટાઈમ અંતર કર્યો હતો કે આશ્રવ અને બંધ તત્વ સંબંધી ભૂલમાં શું અંતર છે, સમજો. આ વિષય બહુ સરસ છે. આશ્રવ તત્વ, સૌથી પહેલા તો આશ્રવ તત્વ કોને કહેવાય અને બંધ તત્વ કોને કહેવાય, અને એ બે તત્વ સંબંધી આપણી માન્યતામાં શું ભૂલ છે એ યાદ રાખજો. ભૂલ આપણી માન્યતામાં ચાલે છે અને એટલે માટે દૂર પણ આપણી માન્યતામાં થશે. જ્યાં ભૂલ છે ત્યાં દૂર થશે, બરાબર છે? તત્વમાં કોઈ ભૂલ નથી, આટલો પોઈન્ટ આપણે લીધો. હવે આશ્રવ તત્વ સંબંધી ભૂલ, પેલા તો આશ્રવ તત્વ કોને કહેવાય. હવે આ તો બધાને ખબર છે, આત્મામાં ઉત્પન્ન થતા, એકદમ શોર્ટમાં એને વાત આપણે કરીએ છે, આત્મામાં ઉત્પન્ન થતા જે મોહ રાગ દ્વેષના પરિણામ છે, એ મોહ રાગ દ્વેષના પરિણામ એને ભાવ આશ્રવ કહેવામાં આવે છે, બરાબર છે? તો એ મોહ રાગ દ્વેષના પરિણામ જે છે એ પરના લક્ષથી જે આત્મામાં રાગ દ્વેષના ભાવ થયા. જેવી રીતના આપણે રસ્તામાં ઉભા હોઈએ, આપણી ગાડી બગડી ગઈ હોય અને ઇફ વી આર આસ્કિંગ ફોર અ લિફ્ટ, ઓકે, હવે કોઈ અનનોન કાર જઈ રહી છે અને વી આર આસ્કિંગ ફોર અ લિફ્ટ અને કોઈ કાર સ્ટોપ નથી થતી, વી આર ઓકે, સાંભળજો ધ્યાનથી. બટ ઇફ વન કાર પાસ્ડ બાય અને એમાં આપણા કોઈ ઓળખીતા હતા, સમજાય છે? આપણા કોઈ રિલેટિવ હતા, આપણા કોઈ ફ્રેન્ડ હતા. હવે એક્ઝામ્પલ છે કે સપોઝ એ ઓળખીતાની ગાડી જાય અને એ ગાડી આપણે સ્ટોપ કરવા માટે રોકતા હોઈએ અને એ રૂકે નહીં, એ આમનામ વહી જાય આપણને જોઈને, તો બોલો આપણને દુઃખ થશે કે નહીં? હવે ગાડીએ તો કેટલી બધી પાસ ઓન થતી હતી, તો આપણને બધામાં તો એટલું દુઃખ ન થયું જેટલું આમાં થયું. વી આર ઓકે વિથ ધ કાર્સ પાસિંગ બિફોર, બટ વાય વર વી હર્ટેડ? આપણને હર્ટ કેમ થયું? આપણને દુઃખ કેમ થયું? કેમ? કારણ કે એ ગાડીમાં બેસેલા વ્યક્તિ પ્રત્યે આપણો રાગ હતો. તો એ વ્યક્તિ પ્રત્યેનો જે આપણો રાગ છે, એ રાગ ખરેખર દુઃખદાયી છે. એ વ્યક્તિ કે એ ગાડી કે એનું ન રૂકવું, સમજાય છે કે લિફ્ટ ન આપવું, એ દુઃખદાયી નહોતું, પરંતુ એના પ્રત્યેનો આપણો રાગ હતો કે જો આપણા હતાને ઉભા ન રહ્યા, આપણા હતાને ઉભા ન રહ્યા, આપણા હતાને ઉભા ન રહ્યા, તે એને આપણા માયના છે. તે પરદ્રવ્યને પોતાના માયના કે પોઈન્ટ સમજાય છે? તો એ જે રાગ છે, કોઈ પણ પરદ્રવ્ય પ્રત્યેનો જે રાગ છે, ખરેખર એ રાગનો જે ભાવ અંદરમાં થઈ રહ્યો છે, એ રાગનો ભાવ કેવો છે? દુઃખદાયી છે. એ દુઃખદાયી રાગને આપણે સુખદાયી માનીએ છીએ, એ તત્વ સંબંધી ભૂલ છે. પોઈન્ટ સમજાય છે? એ શું છે? રાગ ખરેખર દુઃખદાયી છે. આપણે 2 મિનિટ માટે દુઃખ લાગે, પરંતુ અગેન આપણો રાગનો ભાવ જે છે, હવે એના પ્રત્યે નહીં તો બીજા પ્રત્યે, એના પ્રત્યે નહીં તો બીજા પ્રત્યે, એના પ્રત્યે નહીં તો બીજા પ્રત્યે, એટલે મૂળમાં આપણે નથી સમજતા કે રાગ દુઃખદાયી છે અને રાગનો ભાવ છોડવા યોગ્ય છે. પોઈન્ટ પકડાય છે? આપણે જે શરીરમાં જઈએ છીએ એના પ્રત્યે રાગ થાય છે, જે આપણને ઈષ્ટ લાગે છે એના પ્રત્યે રાગ થાય છે, જે અનિષ્ટ લાગે છે એના પ્રત્યે દ્વેષ થાય છે. તો રાગનો ભાવ, દ્વેષનો ભાવ, ત્યાં જે દુઃખ થયું, હર્ટ થયું, એ પણ દુઃખદાયી ભાવ હતો ને. પોઈન્ટ સમજાય છે? રાગ હતો એટલે દ્વેષ થયો, રાગ હતો એટલે આકુળતા થઈ, રાગ હતો એટલે અપેક્ષા થઈ, રાગ હતો એટલે એક્સપેક્ટેશન થઈ, અને એક્સપેક્ટેશન પૂરી ન થઈ, તો મૂળ દુઃખનું જળ શું છે? રાગ, અને રાગમાં થવાવાળી અપેક્ષાઓ, રાગ અને રાગમાં થવાવાળી જે અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓ ખરેખર દુઃખદાયી છે. એને આપણે સુખદાયી માનીએ છીએ, એને આપણે પોષીએ છીએ, એમાં આપણે આનંદ માનીએ છીએ, એમાં આપણે મજા માનીએ છીએ. અહીંયા કહે છે કે તું એમાં મજા તો નહીં માન, રાગનો ભાવ આવે છે એ બરાબર છે, આપણી ભૂમિકા અનુસાર આપણને રાગનો ભાવ આવશે, પણ અહીંયા કહે છે કે એના પ્રત્યે તારું સાચું એટીટ્યુડ તો રાખ, તું એમાં મજા તો નહીં માન, તું એને પુષ્ટ તો નહીં કર, તું એને દુઃખદાયી તો માન, તું રાગના ફળનો વિચાર તો કર કે રાગના ફળ કેટલા બુરા છે. રાગથી જે કર્મો બંધાય છે, મિથ્યાત્વના ભાવ કરીને જે કર્મો બંધાય છે, એ કર્મના ઉદયમાં મળતું જે દુઃખ છે એ કેટલું બુરું છે, એ ફળ કેટલા બુરા છે, એ નરક નિગોદ ગતિમાં જઈને ખ્યાલ આવે છે, એ સાગરોપમ, નરકમાં તો સાગરોપમનું આયુ છે, 7 સાગરનું આયુ બંધાયું રાવણના જીવને. કયા પરિણામથી? 7 સાગર માટે રાવણનો જીવ નરકમાં છે. 7 સાગર કોને કહેવાય? અને પરિણામ કયા? કે એક કોઈ પર સ્ત્રી પ્રત્યેનો રાગ. કુરુમતી જે ચક્રવર્તીના જીવે અંત સમયમાં પોતાની પત્ની પ્રત્યેનો જે તીવ્ર રાગ હતો, એ રાગના કારણે એ 7મી નરકમાં ગયો. તો રાગનું ફળ બુરું છે કે નહીં, એટલું તો માનો, એટલું તો સ્વીકારો કે રાગ દુઃખદાયી છે. રાગ દ્વેષના પરિણામ ખરેખર પોષવા યોગ્ય નથી, વધારવા યોગ્ય નથી, એમાં સુખ માનવા યોગ્ય નથી, એમાં આકુળતા છે, મજા નથી, સજા છે. જે મજા નથી અને સજા છે, એ ભાવને તું મજા માને છે, એ જ ખરેખર બહુ મોટું મિથ્યાત્વ છે. હે પ્રભુ, આજે આ રાગ દ્વેષના પરિણામ છે, પરંતુ આ પરિણામ રાખવા યોગ્ય નથી, આ મારા સ્વભાવથી વિરુદ્ધ જાતિના પરિણામ છે, આ પરિણામ અશુચિ છે, આ પરિણામ અપવિત્ર છે, આ પરિણામ દુઃખદાયી છે, આ પરિણામ પોતાના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. આ પરિણામ સંસારમાં રખડાવનારા છે. આ પરિણામ અનંત દુઃખ આપનાર છે. વર્તમાનમાં દુઃખ છે, એના કારણે ભવિષ્યમાં દુઃખ છે. દુઃખ જ દુઃખ જ દુઃખ જ જેનું ફળ છે એવા પરિણામ ખરેખર ત્યાજવા યોગ્ય છે, ત્યાગવા યોગ્ય છે, રાખવા યોગ્ય નથી, એવો એટીટ્યુડ અને એવો અભિપ્રાય તો ડેવલપ કરો. મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. શું મજા આવી ગઈ? શેમાં મજા આવી ગઈ? અરે શું જલસા પડી ગયા? અરે ચાર ગતિમાં બધા જલસા નીકળી જશે. બોલો, સાત સાગર સુધી નરકમાં, ત્યાં સાતમી નરકમાં તેત્રી સાગરનું આયુષ ઉત્કૃષ્ટ છે. બોલો, હવે આવા લાંબા લાંબા આયુ ભોગવવા માટે રાગના ફળમાં જીવ ચાલ્યો જાય છે. તેથી કહે છે કે ખરેખર રાગનો ભાવ કરવા યોગ્ય નથી, એમાં સુખ માનવા યોગ્ય નથી, એને ખરેખર દુઃખદાયી માનો. એ ખરેખર એ તત્વ સંબંધી સાચી માન્યતા છે. જે દુઃખદાયી તત્વ છે એને દુઃખદાયી માનો, જે સુખદાયી તત્વ છે એને સુખદાયી માનો, જે સ્વ તત્વ છે એને સ્વ માનો, જે પર તત્વ છે એને પર માનો. પરને સ્વ નહીં માનો, સ્વને ભૂલી નહીં જાઓ. દુઃખદાયીને સુખદાયી નહીં માનો, સુખદાયીને દુઃખદાયી નહીં માનો. સુખદાયી છે એને દુઃખદાયી માને છે. સંમત નિદ્રા અને મોક્ષનો ભાવ સુખદાયી છે કે નહીં કહો. અરે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ભાવ સુખદાયી છે કે નહીં કહો. અરે મોક્ષ માર્ગ સુખદાયી છે કે નહીં કહો. અરે મુનિ જીવન સુખદાયી છે કે નહીં કહો. સંયમનો માર્ગ સુખદાયી છે કે નહીં કહો. સાચી શ્રદ્ધા થઈ તો સુખ મળે છે કે નહીં કહો. હવે જે પ્રણતિથી જે પ્રણામથી સુખ મળે છે એમાં કષ્ટ માને છે, એને પ્રગટ કરવા માટે પ્રયત્ન નથી કરતો. અને જે દુઃખદાયી છે એને પુષ્ટ કરે છે, એને વધારે છે, એનો વધારો કરે છે, એમાં પુષ્ટિ કરે છે, એમાં એમાં આનંદ માને છે, એ ખરેખર એ તત્વ સંબંધી ભૂલ છે. ઓવરઓલ સાત તત્વ સંબંધી ભૂલનું પ્રકરણ ખરેખર બહુ અગત્યનું છે. હવે જે શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, બેવ રાગ દુઃખદાયી છે. બેવ રાગ દુઃખદાયી છે કેમ? કારણ કે પરના લક્ષથી થવા વાળા જે પણ ભાવ છે દુઃખદાયી છે, અને આત્માના લક્ષથી થવા વાળા જે પણ ભાવ છે સુખદાયી છે. ચોખ્ખો પ્રિન્સિપલ આ છે, ચોખ્ખી ફોર્મ્યુલા આ છે. પરના લક્ષથી થવા વાળો કોઈ પણ ભાવ, પછી શુભ હોય કે અશુભ હોય, એ ભાવ ખરેખર દુઃખદાયી છે. કારણ કે એ ભાવમાં કર્મનો બંધ થાય છે, કર્મ બંધાય છે, અને એના પછી જે કર્મનો ઉદય આવે છે એમાં જે સામગ્રીઓ પ્રાપ્ત થાય છે એ સામગ્રીઓના લક્ષથી એ પાછો રાગ ભાવ કરીને પાછા કર્મો બાંધે છે અને પાછું ફળ ભોગવે છે. પાછા કર્મો બાંધે છે, પાછું ફળ ભોગવે છે. આ રીતે આ સંસાર ચક્ર અનાદિથી ચાલુ છે, એનો ક્યારે અંત લાવવો છે કે નથી લાવવો. અને બંધ તત્વમાં એટલી સરસ વાત કરી, બંધ તત્વમાં શું કીધું કે જે રાગાદી પ્રણામ થયા, સામર્યો એક એક પોઈન્ટ ધ્યાનથી, જે રાગાદી પ્રણામ થયા, રાગ દ્વેષના ભાવ થયા, એ રાગ દ્વેષના ભાવથી જે કર્મ બંધાયા, એ કર્મનો જે બંધ થયો, એ કર્મના બંધમાં જે કર્મનો ઉદય આવ્યો, રાગાદી પ્રણામ થયા, કર્મનો બંધ થયો, કર્મના બંધનો ઉદય આવ્યો, એ ઉદયમાં જે સામગ્રી મળી, બંધનના ઉદયમાં, બંધનના ફળમાં, બંધ તત્વ જે બંધન થયું હતું, રાગદેશના પ્રણામથી જે બંધન થયું હતું, એ બંધનના ફળમાં જે સામગ્રી મળી, સાંભળજો ધ્યાનથી, એ સામગ્રીમાં એ જે સામગ્રી મળી, એ જે નો કર્મ મળ્યા, એ જે શરીર ઘર કુટુંબ પરિવાર આદિનો સંયોગ થયો, એ સામગ્રી આદિમાં શું કરે છે તો કે એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે, એમાં રોકાઈ જાય છે, એ સામગ્રીમાં રોકાઈ જાય છે, એ નો કર્મમાં રોકાઈ જાય છે. એનું નામ છે બંધ તત્વ સંબંધી ભૂલ. આશ્રવ અને બંધમાં શું છે ફરક? કે આશ્રવમાં પોતાના અંદરમાં થતા પરિણામમાં રોકાઈ જાય છે, રાગના પરિણામમાં રોકાઈ જાય છે, ક્રોધના પરિણામમાં રોકાઈ જાય છે, એ પરિણામને લંબાવે છે, એ પરિણામમાં રોકાઈ જાય છે, એ આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. અને બંધ તત્વ સંબંધી ભૂલમાં એ બાહ્ય સંયોગોમાં રોકાઈ જાય છે, રોકાય છે પોતાને છોડીને પરમાં અને પરભાવોમાં, પરભાવમાં રોકાય છે અને પરમાં રોકાય છે. પરમાં રોકાય છે બંધ તત્વ સંબંધી ભૂલ છે, અને પરભાવમાં રોકાય છે એ આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. રાગ દ્વેષના પરિણામ બોલો પરભાવ છે કે સ્વભાવ છે? રાગ દ્વેષના પરિણામ પરભાવ છે, અને એ પરભાવમાં રોકાઈ જવું, એમાં અટક્યા કરવું, એમાં અટકી જવું એનું નામ આશ્રવ તત્વ છે, અને એના ફળમાં અટકી જવું એનું નામ બંધ તત્વ છે. થોડું આમ મળ્યું હોતો, થોડું આમ મળ્યું હોતો, થોડો ઉદય આમ હોતો, હવે આમ કરી નાખો, આમ કરી નાખો, વધારી નાખો, ઓછું કરો, આમ કરો, તેમ કરો, આ તો જોઈએ, આ તો જોઈએ, આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે, આ સગવડતા વગર નહીં ચાલે, આ સગવડતા વગર નહીં ચાલે, આ વ્યક્તિ વગર નહીં ચાલે, આ વસ્તુ વગર નહીં ચાલે, ફોન વગર નહીં ચાલે, ઘર વગર નહીં ચાલે, પરિવાર વગર નહીં ચાલે, દીકરા વગર નહીં ચાલે, દીકરી વગર નહીં ચાલે, શરીર વગર નહીં ચાલે, સમજાય છે? એવી જે પર વસ્તુઓમાં રોકાઈ જાય છે ઉપયોગ, એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. ફળમાં રોકાઈ ગયો. મને એ કહો તમે કે પાપનો ઉદય આવે છે તો એમાં તો જીવ નવકાર મંત્ર હજી બોલશે, પણ પુણ્યના ઉદયમાં અનુકૂળતામાં જીવ રોકાઈ જાય છે ને, બોલો એમાં ભગવાન, ધર્મ, આત્મા, પરમાત્મા કાંઈ યાદ આવે છે? કહો કેટલું ખતરનાક છે કહો મને. જે અનુકૂળતાઓ, જે પુણ્યનો ઉદય, જે બહારનો સાતાનો ઉદય, સમજાય છે, તને તારા સ્વભાવથી દૂર કરે ને તારા સ્વભાવનું સ્મરણ પણ ન કરાવે, એ ઉદય સારો કે ખરાબ? મને કહો. તને મોક્ષ માર્ગથી દૂર લઈ જાય, મનુષ્ય ભાવને નિરર્થક કરી નાખે, ઉપયોગને બરબાદ કરી નાખે, એમાં સુખ બુદ્ધિ મનાવડાવે, બોલે એ ઉદય સારો કે ખરાબ? ચક્રવર્તીને ત્રણ સમાચાર આવ્યા હતા ને, તો એમાં એક સમાચાર આવ્યા, ત્રણ શુભ સમાચાર આવ્યા ને ભરત ચક્રવર્તીને, બોલો તો એક સમાચાર આવ્યો ચક્રરત્નની પ્રાપ્તિ થઈ, પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, અને પિતાજીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બોલો હવે ચક્રરત્નની પ્રાપ્તિ થઈ પુણ્યનો ઉદય છે કે નહીં કહો? હવે પુણ્યનો ઉદય આવ્યો, ચક્રરત્નની પ્રાપ્તિ થઈ, હવે એને સાધવા માટે સમોશરણ અને દિવ્ય ધ્વનિ છોડીને વયા ગયા, અને 60,000 વર્ષ સુધી એ દિવ્ય ધ્વનિનો વિરહ પડ્યો. મને કહો એ પુણ્યનો ઉદય એ સારો કે ખરાબ? પણ જીવ ચાહના કોની કરે છે? અંદરમાં ચાહના કોની છે? નિરંતર પુણ્યનો ઉદય રહે, પુણ્યનો ઉદય બની રહે, પુણ્યનો ઉદય આવે, પુણ્યનો ઉદય નષ્ટ ન થઈ જાય, એવી ઈચ્છા. ચાર પ્રકારની ઈચ્છા લખી છે ટોડલમાંથી સાવે, એવી ઈચ્છા અંદરમાં થયા કરે છે. પુણ્યનો ઉદય રહે, પરિવારજન રહે, શરીર અમારું આમ જ રહે, અમારું શરીર આમ જ રહે, બીમારી ના આવે, પીડા ના આવે, ઈષ્ટનો વિયોગ ન થાય, બધા ભેગા રહીએ, કોઈ વયું ન જાય. તમે વયા જશો તો શું થશે? તમારા વગર કેમ જીવશું? કેમ કરશું? કેમ કરશું? કેમ કરશું? આ બંધ તત્વ સંબંધી ભૂલ છે કે તું પુણ્ય પાપના ઉદયમાં, પ્રાપ્ત ફળમાં, સામગ્રીઓમાં, ન કર્મમાં રોકાઈ ગયો છે. અરે અવસર આવ્યો છે ભેદ વિજ્ઞાનનો કે એ ઉદયથી ને સામગ્રીથી પોતાને ભિન્ન માન, પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય. ચક્રવર્તીને પુણ્યનો ઉદય છે, પોઈન્ટ સમજાય છે? ચક્રવર્તીને પુણ્યનો ઉદય છે, પરંતુ ક્યાંય એ પુણ્યના ઉદયમાં એકત્વ નથી કરતા. ખેદ વર્તે છે કે આ પુણ્યના ઉદયમાં અમે રોકાઈ ગયા છે, અમને અહીંયા ક્યાંય ગમતું નથી, અહીંયા અમારું કોઈ નહીં, અમને અહીંયા પરદેશ લાગે છે. વાહવા થતી હોય, ખમા ખમા થતી હોય, હવે બોલો સોદર્મ ઇન્દ્ર છે, સર્વાર્થ સિદ્ધિના દેવો છે, ઝંખના કરે છે મનુષ્ય ભાવને પ્રાપ્ત કરવા માટે અને સંયમ અંગીકાર કરવા માટે. શું કમી છે સ્વર્ગમાં મને કહો? સર્વાર્થ સિદ્ધિના દેવોને શું કમી છે મને કહો? સૌધર્મેન્દ્રને શું કમી છે મને કહો? પરંતુ એ પુણ્યના ઉદયમાં ક્યાંય ગમતું નથી. એ બારમાં અપાર સાતા હોય તો પણ નથી ગમતું, અસાતા હોય તો પણ અંદરમાં પોતાના ભેદ વિજ્ઞાનથી ચૂકતા નથી. આને કહેવાય જ્ઞાની ધર્માત્મા, આને કહેવાય એ જીવને બંધ તત્વ સંબંધી સમ્યક શ્રદ્ધાંત ચાલે છે કે આ ઉદય તો ખતમ થઈ જવા માટે છે, પાપનો ઉદય પણ કાયમ નથી રહેવાનો અને પુણ્યનો ઉદય પણ કાયમ નથી રહેવાનો. એટલે પાપના ઉદયમાં ખેદ કિન્નતા ન કરવી અને પુણ્યના ઉદયમાં ખેંચાઈ ન જવું, લેપાઈ ન જવું. બેના ઉદયમાં, પુણ્યનો ઉદય હોય, પાપનો ઉદય હોય, અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, શરીરની અનુકૂળતા હોય, શરીરની પ્રતિકૂળતા હોય, સાતાનો ઉદય હોય, અસાતાનો ઉદય હોય, બીમારી હોય, સ્વસ્થપણું હોય, યુવાનપણું હોય, વૃદ્ધપણું હોય, કોઈ પણ અવસ્થાને કોઈ પણ સંયોગ હોય, એમાં જે જીવ સમતા, એમાં જે જીવ શાંતિ, એમાં જે જીવ સૌમ્યતા, અને એમાં જે જીવ વેદ જ્ઞાનનો અભ્યાસ કરી એ ઉદયથી ભિન્ન મારું સ્વરૂપ છે એવી શ્રદ્ધા જે કરે છે એ જીવને સાત તત્વમાં બંધ તત્વ સંબંધી સમ્યક શ્રદ્ધા ચાલે છે એ ઉદયને પોતાનું માનતો નથી ઉદયને રોકવા નથી ચાહતો ઉદયને હટાવવા નથી ચાહતો ઉદયમાં ફેરફાર નથી ચાહતો ઉદયને લંબાવવા નથી ચાહતો ઉદયને હટાવવા નથી ચાહતો ઉદયમાં બનતી પરિસ્થિતિઓમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે સહજ સ્વીકાર કરે છે એ બંધ તત્વ સંબંધી એની સમ્યક શ્રદ્ધા ચાલે છે.
હા હા હા,
આને કહેવાય બંધ તત્વ સંબંધી સમ્યક શ્રદ્ધા. કારણ કે બંધ છે તો એનો ઉદય પણ છે. જ્ઞાનીઓને પણ ઉદય આવે છે, ઉદય તો આવશે. પૂર્વમાં બાંધેલા બંધાયેલા બંધ કરેલા કર્મનો ઉદય તો આવશે. સમજો, પરિસ્થિતિઓ તો બહારમાં અનેક પ્રકારની ભજવાશે. ઈષ્ટનો વિયોગ થશે. 24 કલાક જેની સાથે તમે રહો છો, 24 કલાક જેનું મોડું જોઈ રહ્યા છો, 24 કલાક જેની સાથે રહો છો, 40-40, 50-50, 60-60 વર્ષનો સાથ છે, એક મિનિટ છૂટા પડ્યા નથી. પરંતુ ઉદય આવશે ત્યારે ઈષ્ટનો આપણી સામેથી વિયોગ થઈ જશે અને એ વ્યક્તિ ચાલ્યો જશે, એ શરીર અહીંયા પડ્યું રહેશે અને આપણે એમાં કાંઈ નહીં કરી શકીએ. આપણા હાથમાં શું છે કે એ પરિસ્થિતિ જે બની એને શાંતિ અને સમતા ભાવથી આપણે એને સ્વીકારીએ, એ અનંત પુરુષાર્થ છે. કારણ કે ઉદયમાં પરિવર્તન તો જ્ઞાની અજ્ઞાની કોઈ નથી કરી શકતું, પરિસ્થિતિમાં પરિવર્તન તો જ્ઞાની અજ્ઞાની કોઈ નથી કરી શકતું, પરંતુ એ ઉદય અને પરિસ્થિતિમાં અભિપ્રાય પરિવર્તન કરી શકે છે, પરિણામનું પરિવર્તન કરી શકે છે, રૂચિનું પરિવર્તન કરી શકે છે, નજરિયો જોવાનો નજરિયો એમાં પરિવર્તન કરી શકે છે. પણ પરદ્રવ્યમાં, ઉદયમાં, સંયોગમાં, બનતી પરિસ્થિતિઓમાં, કર્મના ખેલમાં કોઈ પરિવર્તન થઈ શકતું નથી. યાદ રાખજો, નહીં કરી શકો. ત્રણ ખંડનો અધિપતિ શ્રી કૃષ્ણને પણ અંતમાં પીવા માટે એક ઘૂંટડો પાણી પણ ન મળ્યું. બોલો, ત્રણ ખંડના અધિપતિ વિચાર કરો. રાવણ જેવો જીવ, ત્રણ ખંડનો અધિપતિ આજે નરકમાં છે. ચક્રવર્તી બોલો, કુરુમતી. મને તો એ એટલો ગુરુદેશીનો દાખલો યાદ આવે કે એ જે બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા, પત્ની પ્રત્યેનો આટલો રાગ અને એમાં એ જીવે નરકનો બંધ કરીને એ આજે નરકમાં છે. વિચાર, પરિણામોનું ફળ મળે છે. એટલે ઉદયોમાં ક્યાંય રાજી થવા જેવું નથી, ઉદયોમાં ક્યાંય અપનત્વ કરવા જેવું નથી, ક્યાંય પોતાપણું કરવા જેવું નથી. આ હંમેશા રે, અકાયમ રે એવી કોઈ ખોટી ભાવના ભાવા જેવી નથી. કારણ કે એવી ભાવના વસ્તુ સ્વરૂપથી ખિલાફ છે. તારી કોઈ ભાવના, તારા કોઈ મિથ્યા માન્યતા અનુસાર, તારી ખોટી ઈચ્છા અનુસાર જગતનું પ્રણમન નથી થવાનું. બે વસ્તુ પોસિબલ છે, યા તો આ તત્વ સમજીને ખ્યાલ આવે કે તારી મતિ સુધરી જાય, અને બીજું તો જે પોસિબલ જ નથી કે યા તો એમ થઈ જાય કે તારી ઈચ્છા અનુસાર આખું જગત પ્રણમી જાય, યા તો તારી મતિ સુધરી જાય. બે વાત પોસિબલ છે. બોલો, શું પોસિબલ છે? આખું જગત તારી ઈચ્છા અનુસાર પ્રણમી જાય? ના. તારી મતિ સુધરી જાય? હા. તારી મતિ સુધરી શકે, પરંતુ જગતનું પ્રણમન નહીં સુધરે, નહીં બદલે, નહીં ફેરફાર થાય. નિર્ણય કર, અંદરમાં ગાંઠ બાંધીને નિર્ણય કર કે હવે હું આશ્રવ બંધ તત્વ સંબંધી ભૂલને નહીં પોષું. આશ્રવ તત્વ ચાલશે, બંધ તત્વ ચાલશે, એના ઉદયમાં સામગ્રીઓ આવશે, જશે, મળશે, ફેરફાર થયા કરશે. આજે મિત્ર લાગે છે, કાલે શત્રુ લાગશે. આજે શત્રુ લાગે છે, કાલે મિત્ર લાગશે. આજે એ જ વ્યક્તિ ઈષ્ટ લાગે છે, કાલે અનિષ્ટ લાગશે. આજે એની સાથે વાત કરવી ગમે છે, કાલે જોવું નહીં ગમે એની સામે. બોલો, આવા બધા ઉદયોના ખેલ તો બન્યા કરશે. પરંતુ આને સહજ સ્વીકારવું કે ભાઈ આ મિત્રનો યોગ પૂરો થઈ ગયો, શત્રુનો યોગ ચાલુ થયો. શત્રુનો યોગ પૂરો થયો, મિત્રનો યોગ ચાલુ થયો. સાતાનો ઉદય પૂરો થયો, અસાતાનો ઉદય ચાલુ થયો. અસાતાનો ઉદય પૂરો થયો, સાતાનો ઉદય ચાલુ થયો. ઉદય એક રૂપ નથી રહેતા, પરિણામ એક રૂપ નથી રહેતા, પરિસ્થિતિ એક રૂપ નથી રહેતી, શરીરની સ્થિતિ એક રૂપ નથી રહેતી, પરિવારની સ્થિતિ એક રૂપ નથી રહેતી, રૂપિયા પૈસાની સ્થિતિ એક રૂપ નથી રહેતી. બાહ્ય પર દ્રવ્ય ક્ષેત્રનું પણ નિરંતર ચાલે છે, એ તારી ઈચ્છાનુસાર નથી થતું. એનો સ્વીકાર કરીને, એનો સહજ સ્વીકાર કરવો અને એનાથી હું જુદો છું એવો નિર્ણય કરવો, એ જ ખરેખર અનંત પુરુષાર્થ છે. અનંત પુરુષાર્થ. આશ્રમ તત્વ અને બંધ તત્વમાં સમજાય છે, આપણે એમાં અટકી જઈએ છીએ, યા તો પરિણામમાં યા તો પરિસ્થિતિમાં. પરિસ્થિતિમાં પરિણામમાં, પરિણામમાં પરિસ્થિતિમાં, પરિસ્થિતિમાં પરિણામમાં. રાગ દ્વેષ, રાગ દ્વેષ, ઇષ્ટ અનિષ્ટ, ઇષ્ટ અનિષ્ટ, સારું ખરાબ, સારું ખરાબ, લાઈક ડિસલાઈક, લાઈક ડિસલાઈક. શું સરસ હતું, ઓકે હતું, સારું હતું, ખરાબ હતું, આમ હતું, તેમ હતું, આમ હોવું જોઈતું હતું, આમ હોવું જોઈતું, થોડું આમ હોત તો, થોડું આમ હોત તો, થોડું આમ હોત તો, થોડું આમ હોત તો, થોડું આમ કર્યું હોત તો, આમ કર્યું હોત તો. આખો દિવસ ભ્રમણા, કલ્પના અને ખોટા સંકલ્પ વિકલ્પમાં આખું જીવન વ્યતીત થઈ જાય, આખું જીવન વ્યતીત થઈ જાય. બહુ આશ્રમ અને બંધ તત્વ, જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલ અનાદિકાળથી પરિણતિમાં ચાલે છે. હે ગુરુદેવ શ્રી, આપના પ્રતાપે આ કાળમાં બધી ભૂલ ટાળવાનો અવસર આવ્યો છે, એને અમે નહીં ચૂકીએ. આપે અમને તત્વનું સાચું સ્વરૂપ સમજાવ્યું છે. એક એક તત્વ સંબંધી જે અધિકારો સમયસાર જીવમાં લખ્યા, બંધ તત્વ અધિકાર, આશ્રમ તત્વ અધિકાર, કર્તા કર્મ અધિકાર, જીવ અજીવ તત્વ અધિકાર, આ એક એક અધિકાર અમને સમજાયો. અમારો અધિકાર અમને સમજાયો કે અમારો શું અધિકાર છે. અમારો અધિકાર અમને સમજાયો, અમારા રાઈટ અમને સમજાયા, અમારી શક્તિથી અમને પરિચિત કરાયો. આપનો અનંત ઉપકાર છે, આપનો અનંત ઉપકાર. હે સર્વજ્ઞ પરમાત્મા, આપનો અનંત ઉપકાર છે. સર્વજ્ઞ શાસન જયવંત વર્તે, નિર્ગ્રંથ શાસન જયવંત વર્તે. કોઈ સમજાય છે, ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રમ તત્વ, બંધ તત્વ, ચાર તત્વ સંબંધી ભૂલ આપણે આ રીતે જોઈ. યહી ભાવના રહેતી અવિચ્છિન્ન મન મે, સર્વજ્ઞ શાસન જયવંત વર્તે, નિર્ગ્રંથ શાસન જયવંત વર્તે. હરેક જીવની પ્રણતિમાં સર્વજ્ઞ શાસન જયવંત વર્તે. સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા એક એક સિદ્ધાંત હરેક જીવની પ્રણતિમાં જીવંત વર્તે, જયવંત વર્તે. ઉદય પ્રસંગ આવે અને એનું એપ્લિકેશન ચાલુ થઈ જાય, એપ્લિકેશન ચાલુ થઈ જાય. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? તો એવી રીતના અહીંયા કહે છે કે સંવર તત્વ સંબંધી ભૂલ હવે જોઈએ. જો સંવર તત્વ સંબંધી ભૂલ શું કહે છે, હવે સંવર, નિદ્રા અને મોક્ષ આ ત્રણ તત્વ સંબંધી ભૂલ બાકી છે. આપણે આજે સંવર તત્વની ભૂલ કરીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે નિર્જરા અને મોક્ષ તત્વની ભૂલ કરીને આ ચેપ્ટરને પૂરું કરશું અને પછી આપણે નવો વિષય ચાલુ કરશું. સંવર તત્વ સંબંધી ભૂલ લખીએ. જો આત્મ હિત હે તુ વિરાગ જ્ઞાન, તે લખે આપ કો કષ્ટદાન. આત્મ હિત હે તુ વિરાગ જ્ઞાન, તે લખે આપકો કષ્ટદાન. આત્મ હિત હે તુ વિરાગ જ્ઞાન, જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જ્ઞાનીની કઈ શક્તિ છે, જ્ઞાની પાસે કઈ શક્તિ છે? જ્ઞાનીના બે હથિયાર કયા છે? જ્ઞાની, જ્ઞાની સાધક ધર્માત્માના બે હથિયાર કયા છે? જ્ઞાન વિરાગ, જ્ઞાન અને વૈરાગ્ય, આ બે હથિયાર છે. આ બે હથિયાર વડે કર્મની ફોજ, મિથ્યાત્વની ફોજ, રાગદ્વેષની ફોજ, અનંતાનુબંધી આદિ કશાયો, ન કશાય, હાસ્ય રતિ આદિ સમસ્ત કશાયોની ફોજને આ બે હથિયાર વડે ભગાવે છે, નષ્ટ કરે છે. આત્મહિત હેતુ, આત્મહિત હેતુ, આત્મહિત, આત્માના હિત માટેનું કારણ જ્ઞાન વૈરાગ્ય છે. સમ્યક જ્ઞાન અને સાચો વૈરાગ્ય, સાચો વૈરાગ્ય અને સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન અને સાચી વિરક્તા, સમ્યક જ્ઞાન અને સાચી વિરક્તા બે હથિયાર છે. આ બે હથિયાર છે. આહા, અને એ જે બે હથિયાર છે, એ જે બે જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ છે, એ શક્તિ વડે મોક્ષ માર્ગ ને પાર કરીને જીવ સિદ્ધ શિલા અને સિદ્ધ ક્ષેત્ર પર અનંત કાળ વિરાજમાન થઈને અવ્યાબાદ સુખ ને ભોગવી શકે છે એવી સામર્થ્ય છે. તો એવા સંવર તત્વને, સુખદાયી તત્વને, આનંદદાયી તત્વને, નિરાકુળ તત્વને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્ન ત્રય ની પ્રણતિને સુખદાયી હોવા છતાં પણ દુઃખદાયી માને, સુખદાયી હોવા છતાં દુઃખદાયી માને છે, કષ્ટદાયી માને છે. ઉપવાસ, જંગલમાં રહેવાનું, નગ્ન દિગંબર દશા, ભૂખ તરસ, એકવાર આહાર, ખ્યાલ આવે છે? સંયમ નો માર્ગ બહુ કઠિન ભાઈ, દિગંબર નો માર્ગ તો બહુ કઠિન છે. બિચારા મુનિરાજ, મુનિરાજ બિચારા છે? અરે મુનિરાજ બિચારા છે કે આપણે બિચારા છે? મુનિરાજ સુખી છે, આપણે દુઃખી છે. મુનિરાજ દુઃખી નથી, મુનિરાજ બિચારા નથી, મુનિરાજ કષ્ટમાં નથી, મુનિરાજ સંકટમાં નથી. મુનિરાજ પ્રત્યેક કષ્ટ અને સંકટને જીતવા માટે નીકળ્યા છે. મુનિરાજ તો મોક્ષ માર્ગના નેતા છે, મોક્ષ માર્ગના નેતા છે. મુનિરાજ તો હાલતા ચાલતા સિદ્ધ છે. મુનિરાજ સંયમના માર્ગ પર ચાલવા વાળા, 24 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવા વાળા, અંદરમાં અતિન્દ્રિય આનંદના હર અંતર મુહૂર્તમાં હજારો વાર ઘૂંટડા પીવા વાળા, નિરાકુળ આનંદ અને સુખને ભોગવનાર મુનિરાજ તો સુખમાં છે, આનંદમાં છે, કષ્ટમાં નથી. અને જે આનંદમાં છે, જે પ્રણતિ આનંદદાયી છે, ધર્મમય છે, સંસારથી આપણને તારવા વાળી પ્રણતિ છે, એ પ્રણતિને આપણે કષ્ટદાયી માનીએ છીએ. એને આપણે પ્રગટ કરવા માટેનો ઉપાય નથી કરતા. આપણે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના સ્વરૂપને સમજતા નથી. આપણે એના સ્વરૂપની મહિમા નથી લાવતા. આપણને નથી ડર લાગતો સંસાર પરિભ્રમણનો. અજી આપણને નથી ખબર પડતી કે આ ભાવ પૂરો થઈ જશે, અમૂલ્ય મનુષ્ય ભાવ પૂરો થઈ જશે અને આ સંયોગો છૂટી જશે તો આપણે સંસારમાં પાછા રખડવા ચાલ્યા જશું. કોણ આપણને કેવા આવશે કે તું ભગવાન છો? કોણ આપણને આ તત્વ સમજાવવા આવું? કોણ આપણને આ ભેદ વિજ્ઞાનની કળા સમજાવવા? ખૂબ ભેદ વિજ્ઞાન કરો, ખૂબ નિરાકુર થાઓ, ખૂબ નિરાકુર, ખૂબ મજામાં રહો, ખૂબ મસ્ત રહો, સ્વભાવની ઉર્ધ્વતામાં રહો, ભેદ વિજ્ઞાનના અભ્યાસની જાગૃતિના અવેરનેસમાં રહો. નિર્ણય કરો, જે તત્વનું જેવું સ્વરૂપ છે એનો નિર્ણય કરો, એનો વિશ્વાસ કરો, એની પ્રતીતિ લાવો. પર તત્વ, પર તત્વ છે એને હું સ્વ નહીં માનું, એમાં હું સ્વપણું નહીં કરું. આ શરીર પર તત્વ છે, એમાં હું સ્વપણું નહીં. આના પ્રણમને હું મારી ઈચ્છા અનુસાર નહીં પ્રણમાવા ચાહું. જે થઈ રહ્યું છે એનો સહજ સ્વીકાર. આ સહજતાનું નામ સંવર છે. આ સહજ સ્વીકૃતિનું નામ આનંદદાયી ભાવ છે. આ નિર્ભારતાનું નામ સંવર છે. અને એ નિર્ભારતામાં, સંવરમાં, આનંદમાં રહેવા નથી માંગતો. અજ્ઞાનીએ તો પ્રતિજ્ઞા લીધી છે, અજ્ઞાનીએ હું દુઃખી થઈશ. અને જ્ઞાનીએ પ્રતિજ્ઞા લીધી છે કે અમે કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખી નહીં થઈએ. અજ્ઞાનીએ શું પ્રતિજ્ઞા લીધી છે? અમે દુઃખી થશું. અમે તો દુઃખી થવાની પ્રતિજ્ઞા લઈને બેઠા, અમે તો વાતે વાતે દુઃખી થશું. અને જ્ઞાની કહે છે અમે કોઈ વાતે દુઃખી નહીં થઈએ. જ્ઞાનીને આખું સમાધાન અંદરમાં મળ્યું છે. જ્ઞાની જ્ઞાનમાં સમાધાન ગોતે છે અને અજ્ઞાની નિરંતર સમાધાન પરમાં ગોતે છે. અજ્ઞાનીને ખબર નથી સંવર તત્વનું સ્વરૂપ, સંવર તત્વની ગરિમા. સંવર એટલે સમ્યક દર્શન. લેટ મી મેક ઇટ વેરી સિમ્પલ. સંવર એટલે સમ્યક દર્શન. સંવર એટલે સેલ્ફ રિયલાઇઝેશન. સંવર એટલે આત્માની અનુભૂતિ. સંવર એટલે અતિન્દ્રિય આનંદ. સંવર એટલે સાચું સુખ. સંવર એટલે સાચો ધર્મ. સંવર એટલે ચોથું ગુણસ્થાન. સંવર એટલે જ્ઞાની ધર્માત્મા. સંવર એટલે જે ગુરુદેવ શ્રી હતા ને, સંવર તત્વથી સહિત હતા. આ જે દેખાય છે ને પાછળ આચાર્ય પરમેશ્વરીઓ, સંવર તત્વથી સહિત હતા. કૃપાળુદેવ જેટલા દેખાય છે, કૃપાળુદેવ, ટોડરમલજી સાહેબ, ગુરુદેવ શ્રી, કુનકુન આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, ધરસેન આચાર્ય દેવ, પદ્મ પ્રમલધારી દેવ, ભૂતબલી આચાર્ય દેવ, પુષ્પદંત આચાર્ય દેવ, જે બધા મુનિરાજ અને જ્ઞાની ધર્માત્મા દેખાય છે, આ બધા સંવરથી યુક્ત છે. આ બધા સંવર તત્વથી યુક્ત છે એટલે આ પૂજનીય થયા છે. બોલો, પોતાના અંદરમાં પોતાના આત્માની પૂજા કરી તો જગતમાં એ જીવ પૂજાયા. સંવર તત્વ સુખદાયી છે. સંયમ કી સાધના પે ચલ પડે નેમી કુમાર, પરિગ્રહ કી ચિંતા કો છોડ, સંયમ કી સાધના મે ચલ પડે નેમી કુમાર, વિષયો કી તૃષ્ણા કો છોડ, સંયમ કી સાધના મે ચલ પડે નેમી કુમાર. સંવર 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 સુખદાયી તત્વને દુઃખદાયી માને છે. જો આત્મજ્ઞાન ઓર આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય, સાચું વૈરાગ્ય, જેહર છે એનું જ્ઞાન થયું અને જેહર છે એવું જ્ઞાન થયું તો એનાથી વિરક્ત થયો, એનાથી પાછો હટ્યો. પહેલા જ્ઞાન થયું અને પછી પાછો હટ્યો. તેવી રીતના પાંચ ઇન્દ્રિયના વિષય ભોગો દુઃખદાયી છે એવું જ્ઞાન થયું અને એનાથી ઉપયોગ પાછો હટ્યો. પાછો હટ્યો ઉપયોગ એ વૈરાગ્ય, અને જ્ઞાન થયું એ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન વગર સાચું વૈરાગ્ય વૈરાગ્ય નથી. આપણે એક અનંતવાર મુનિવ્રતધાર અનંત બેર ગ્રેવિક ઉપજાયો, પણ એ વૈરાગ્ય વૈરાગ્ય સાચો ન કહેવાયો, કારણ કે આત્મજ્ઞાન સાચે આત્મજ્ઞાન સાથે નહોતું, સાચું આત્મજ્ઞાન નહોતું, સાચું આત્માનું ભાન નહોતું, આત્માની શ્રદ્ધા નહોતી, સ્વનું જ્ઞાન નહોતું, પરનું જ્ઞાન નહોતું. અરે, સાત તત્વ સંબંધી ઊંધી માન્યતા ચાલતી હતી. પોતાને મુનિ માનતો હતો, પોતાને નગ્ન માનતો હતો, પોતાને ગુરુઓનો શિષ્યોનો ગુરુ માનતો હતો, આચાર્ય માનતો હતો. આ ઊંધી માન્યતાના કારણે વૈરાગ્ય પણ સાચું નહીં, જ્ઞાન પણ સાચું નહીં, શ્રદ્ધાન પણ સાચું નહીં, સંવર પણ નહીં, નિર્જરા પણ નહીં, મોક્ષ પણ નહીં, અને સંસાર સંસાર અને સંસાર. મુનિ બનીને સંસાર વધાર્યો, દીક્ષા લઈને સંસાર વધાર્યો, અનંતવાર મુનિવ્રત ધારણ કરીને પણ આપણે સંસાર વધાર્યો. કારણ કે સ્વભાવના ભાન વગર તો સંસાર જ વધશે ને, તું બહારમાં કોઈ પણ વેશમાં બેઠો કેમ ના હોય. અને સ્વભાવના ભાન સાથે નરકમાં હશે તો પણ નિર્જરા કરે છે, નરકમાં હશે તો પણ તું સંવાર નિર્જરાથી યુક્ત છે. અગર સ્વભાવનું ભાન છે તો નરકનો નારકી પણ પ્રશંસનીય છે, અને સ્વભાવનું ભાન નથી તો દ્રવ્યલિંગી મુનિરાજ પણ નિંદનીય છે. સ્વભાવના ભાન સહિત જીવો, અજ્ઞાનના ભાનમાં નહીં જીવો, ભ્રમના ભાનમાં નહીં જીવો. ભ્રમ ભ્રમ, ઓહો, સમજાય છે? સંવર તો આત્મજ્ઞાન ઓર આત્મ, પૂરું કરું છું, આપણો સમય થઈ ગયો. આત્મજ્ઞાન ઓર આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય, આત્મજ્ઞાન ઓર આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય, અર્થાત હવે જો એનો અર્થ કરે છે કેટલો સરસ, સ્વ મે, આ જો બહુ સરસ લાઈન છે, બહુ, આપણે નેક્સ્ટ ટાઈમ આને ખોલશું. સ્વ મે પ્રવૃત્તિ પૂર્વક પર પદાર્થો સે નિવૃત્તિ, સ્વ મે પ્રવૃત્તિ અને પર પદાર્થ સે નિવૃત્તિ. સ્વ મે પ્રવૃત્તિ વો આત્મજ્ઞાન, ઓર પર પદાર્થ સે નિવૃત્તિ વો વૈરાગ્ય. તો આત્મજ્ઞાન ઓર આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય, અર્થાત સ્વ મે પ્રવૃત્તિ પૂર્વક પર પદાર્થ સે નિવૃત્તિ, જીવ કી સ્વતંત્ર સ્વાધીન સ્વાભાવિક ક્રિયા હોને સે સુખમય હૈ. આ ક્રિયા કેવી છે? કો આત્મજ્ઞાનમય ક્રિયા, નિરાકુળ આનંદ, નિરપેક્ષ જીવન, નિર્ભાર જીવન, નિશંક જીવન, નિર્ભય જીવન, નિસંગ જીવન, આત્મજ્ઞાનના ભાન સહિત જીવન, હું જ્ઞાયક છું એવા ભાન સહિત જીવન, મિથ્યાત્વના અભાવ સહિત જીવન, કષાયોના અભાવ સહિત જીવન, સુખદાયી જીવન. આહા, કેવું છે? તો કે આનંદદાયી. તો એવા જીવનને દુઃખદાયી માને છે. એવા ભાવને પ્રગટ કરવાની ભાવના નથી ભાવતો, પુરુષાર્થ નથી કરતો. તો કેટલા સરસ શબ્દ આવ્યા, સ્વતંત્ર સ્વાધીન અને સ્વાભાવિક ક્રિયા હૈ. કોણ સી ક્રિયા સ્વતંત્ર સ્વાધીન ઓર સ્વાભાવિક હૈ? કોણ સી ક્રિયા? તો કે સ્વ મે પ્રવૃત્તિ ઓર પર સે નિવૃત્તિ, ઓર વો ભી આત્મજ્ઞાન ઓર આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય કે સાથ હોને વાલી स्व में प्रवृत्ति और पर से निवृत्ति वो स्वतंत्र स्वाधीन और निरपेक्ष क्रिया होने से सुखमय है और ऐसी सुखमय क्रिया को दुखमय मानता है, कष्टदायी मानता है। ये इस संवर तत्व संबंधी भूल है। सुखमय है संसार या बंद कर्म बंद को नष्ट करने वाली है, ऐसी प्रणति संसार और कर्म बंद को नष्ट करने वाली, ये संवरमय प्रणतिया, आत्मज्ञानमय प्रणति, आत्मभानमय प्रणति, विरक्त प्रणति, वैराग्य प्रणति, स्व में निवृत्ति, पर से स्व में प्रवृत्ति, पर से निवृत्ति, ये जो प्रणति है वो कर्म बंध का अभाव करने वाली है, संसार को नष्ट करने वाली है। ऐसी प्रवृत्ति सुखमय होने पर भी अज्ञानी जीव उसे दुखमय और दुखदायक मानता है, ये इसकी संवर तत्व संबंधी भूल है। सम्यक दर्शन ज्ञान चाहिए प्रगट करवा माटे आपणे केटलो पुरुषार्थ करिए छे, मने कहो, भगवान मनवा माटे आ भवमां आपणे केटलो पुरुषार्थ करिए? रियल पुरुषार्थ सम्यक दर्शन माटे नो छे, तत्व निर्णय, आत्मानु ज्ञान, आत्मानु भान, आत्मानी श्रद्धा, अकर्ता स्वभावनी श्रद्धा, ज्ञाता स्वभावनी श्रद्धा, एवी श्रद्धा आपणे एक समय माटे पण करवा माटेनो प्रयत्न नथी करता। स्वाध्याय करी दीधो, स्वाध्याय सांभळी लीधो, स्वाध्याय संभळावी दीधो, पूजा करी दीधी, दर्शन करी लीधा, यात्रा करी दीधी, दान आपी दीधु, अर्घ चढ़ावी दीधा, विधान करी लीधु, पर्व उजवी लीधा, बधुं थई गयुं, धर्म नथी थयो। सम्यक दर्शन माटेनो आ कोई पुरुषार्थ नथी, आ शुभ भाव छे, अशुभथी बचवा माटेनो शुभ भाव छे, सम्यक दर्शन माटेनो प्रयत्न नथी। एवो संवर तत्व जे सुखदायी छे, जे आपणे संसारथी तारवा वाळो जे भाव छे सुखदायी छे, नरक निगोद अने अनंत परावर्तन थी बचावाड़ो भाव छे। एक वार फेकाई जसु संसार मा तो पाछवा मनुष्य भव आओ जैन धर्म नहीं मळे, आवी वात नहीं मळे। आपणे बधा खूब खूब विचार करिए अने सात तत्व नो निर्णय करिए अने सात तत्व संबंधी आपणी मान्यता मा जे भूल चाली रही छे एने आपणे दूर करिए अने साचा सुखना पंथे आपणे बधा चालिए। जिस पंथ चले भगवंत वही आचरिए, एवा पंथ ने आपणे आचरिए अने जल्दी जल्दी भगवान बनिए, जल्दी जल्दी संवर निजरा अने मोक्ष तत्व रूपे आपणे प्रणमिए, आश्रव अने बंध तत्वनी छूटी थई जाय, आ अजीवनो संयोग छूटी जाय अने सिद्ध दशा प्रगट थाय, आ चैतन्य गोळो आ शरीरमांथी छूटो पड़ीने लोकना अग्रभागमां सिद्धालयमां जईने विराजमान थई जाय અને સાદી અનંત કાળ સુધી અવ્યાવાદ સુખને ભોગવે એવી મંગલ ભાવના સાથે હમણાંનો સ્વાધ્યાય પૂરો કરું છું। નેક્સ્ટ ટાઈમ આપણે નિર્જરા તત્વ અને મોક્ષ તત્વ સંબંધી ભૂલ લેશું અને આપણે આ પ્રકરણને પૂરો કરીશું। નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ। અનેકાન્મય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો જય, આમ ભક્તોના અનંત ઉપકારી કહાન ગુરુ દેવનો જય, ધન્યવતા પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય હો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય, જય જિનેન્દ્ર બધાને જય જય।